તારીખ 29/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 191.
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્ર 493 છ પદનો આ પત્ર છે. સમ્યક દર્શન થવા માટે ઓછામાં ઓછો આ છ પદ સંબંધીનો વિપર્યાસ તો હોવો જ ન જોઈએ. ગુરુદેવ શ્રીએ તો સમ્યક દર્શનનો વિષય ઘણો સૂક્ષ્મ રીતે ખોલ્યો છે. એ સ્પષ્ટીકરણ પાસે આ સ્પષ્ટીકરણ સામાન્ય અથવા સ્થૂળ લાગે એવું છે, પણ અહીંયા મૂળ પ્રયોજન એટલું છે કે આ જે છ પદ છે એ પ્રકારથી તો ઓછામાં ઓછા ઉઘાડવાળાને વિપર્યાસ નહીં હોવો જોઈએ. આટલો વિપર્યાસ હોય, આટલો સ્થૂળ વિપર્યાસ હોય, પછી તો આગળનો કોઈ વિષય સમ્યક દર્શન માટે વિચાર કરવાનો પણ રહેતો નથી. એટલે તે વખતના વર્તમાન ત્રિવક્ષેત્ર કાળ ભાવ જોઈને અને મુમુક્ષુઓની માનસિક પરિસ્થિતિ, શ્રદ્ધાની પરિસ્થિતિ જોઈને ઓછામાં ઓછી આટલી ચોખવટ તો હોવી જ જોઈએ એ ઉપર એમનું વજન છે. પ્રથમ પદ છે કે આત્મા છે, એટલે આત્માની હૈયાતી છે. આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે એવી આત્માની, ભિન્ન આત્માની હૈયાતી સ્વીકારવામાં આવવી જોઈએ. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. આત્મા એક પદાર્થ છે, દ્રષ્ટાંત બને ઘટપટ લીધા. જો કે ઘડો કે વસ્ત્ર, ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, ઘડો કે વસ્ત્ર એ કોઈ એક પદાર્થ નથી, ઘણા પરમાણુઓનો સ્કંધ છે, પણ દ્રષ્ટાંતના સ્થાને લેવાય છે. દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંત સિદ્ધાંત સાથે પૂરેપૂરું મળવું જોઈએ કે કેમ, એવી રીતે ઘણા નથી વિચારી શકતા, ત્યારે ભ્રમ થાય છે. એક જણાએ પ્રશ્ન કર્યો હતો આ જ ગ્રંથમાંથી કે વ્યાસજી છે એને આત્મજ્ઞાન થયું તો એવું લખ્યું છે શ્રીમદજીએ 282માં પત્ર લ્યો, પાનું 301. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. તો કે વ્યાસજીને આત્મજ્ઞાન થઈ ગયું તો એમ નક્કી થયું. પછી બીજા પેરેગ્રાફમાં પહેલી લીટી છે કે ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો, એને ભગવાન કીધા પાછા. તો વ્યાસજીને આત્મજ્ઞાન થયું હતું ને ભગવાન હતા, જે અન્ય મતમાં એ ભગવાનનો અવતાર માને છે. વ્યાસજી 24 અવતારમાંથી એક અવતાર ગણે છે એ લોકો. તો પછી શ્રીમદજી એ રીતે સ્વીકારે છે એમ થયું ને, એ દ્રષ્ટાંત લીધું છે. વાત પોતાની કરવી છે કે અમને પણ એમ જ છે, અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવમાં અનુભવતા હજી ક્યાંથી આવડે. 24મું વર્ષ છે, સમ્યક દર્શન થયું છે, પણ એક ધારી જે આત્મદશા જોઈએ એવી લીનતાની દશા નથી, તો હજી ક્યાંથી એવી લીનતાની દશા અમને આવડે. અખંડ આત્મરસ અમને નથી, એ રીતનો લીનપણાનો નથી, જે ઉપયોગ અંદર જ રહેવો જોઈએ એ રહેતો નથી. તો એટલી વાત કહેવા માટે વ્યાસજીનો દ્રષ્ટાંત લીધું. વ્યાસજીનું દ્રષ્ટાંત લીધું તો એ પ્રસિદ્ધ વાત છે, અન્ય મતની એ વાત પ્રસિદ્ધ છે કે એમને આત્મદર્શન થયું હતું છતાં ખેદ રહેતો હતો. શું અમને પણ ખેદ રહે છે એમ, તો પોતાને ખેદ રહે છે ને પૂરી દશા નથી એ બતાવવા માટે વ્યાસજીનું દ્રષ્ટાંત લીધું. માટે વ્યાસજીને આત્મદર્શન છે ને એ ભગવાન છે એમ સ્વીકારી લીધું છે, એમ માનવાનું કારણ રહેતો નથી. લોકોનો પ્રશ્ન ઉઠે છે જો આમાં સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા. હા, 24મા વર્ષની વાત છે પાછી. એમને માનનારા તો 42 સાલથી, એટલે લગભગ 42 ને 5 47 5 19 વર્ષથી માને છે. 19 અને 41 આવ્યો અપૂર્વ વૈરાગ્ય, અપૂર્વ વૈરાગ્ય આવ્યો ત્યારથી સમ્યક દર્શન માની લીધું. પૂર્વ ભૂમિકા 5 વર્ષ પહેલાં ની લીધી, 6 વર્ષ પહેલાં ની. પણ એ વાત પ્રચલિત નથી આપણા સમાજમાં, એ વાત પ્રચલિત નથી, નિર્ણયની વાત પ્રચલિત નથી. અને સત્પુરુષને ઓળખવું ને એનો મહિમા એ તો લગભગ લુપ્તપ્રાય જેવી દશા છે. એટલે દ્રષ્ટાંતમાં એમ કે જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેને પદાર્થ સ્વીકારે, સોનાનો દ્રષ્ટાંત આપેલો તો સોનાને દ્રષ્ટાંત તરીકે સ્વીકારી લીધું ને, એમ દ્રવ્ય તરીકે સ્વીકારી લીધું ને એમ થાય. શું એવી રીતે દર્પણ છે, સૂર્ય છે, દ્રષ્ટાંત તરીકે તો સ્વીકારવા દાખલો દેવામાં આવે છે, એટલે કોઈ એક પદાર્થ એ નથી થઈ જતો. સ્ફટિકનો દ્રષ્ટાંત લેવામાં આવે છે, એ પણ સ્કંધ છે, એક પદાર્થ નથી કાંઈ એક. અને ઘણા ઘણા પરમાણુ એટલે ઘણા પદાર્થનો જથ્થો છે, છતાં દ્રષ્ટાંતમાં પ્રચલિતપણે જે વાત હોય ને લોકો સમજી શકતા હોય એ પ્રમાણે લેવામાં આવે છે એમ લેવું. લોકો એને પરિચિત એમ છે ને કે ભાઈ એક વસ્ત્ર એક વસ્તુ છે, ઘડો એક વસ્તુ છે, તો આત્મા પણ એક વસ્તુ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, હવે ઘટપટ છે એનું પ્રમાણ શું, એની હયાતી શું, અહીં અસ્તિત્વની જ વાત છે કે કેટલું કેટલાક ગુણોને લઈને કેટલીક પર્યાયોને લઈને એનું અસ્તિત્વ દેખાય છે. પાણી ભરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો ઘડાના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે. શરીરના અંગ ઢાંકવાના વસ્ત્રો બનાવવા માટે પણ વસ્ત્રને સ્વીકારવામાં આવે છે, તો એના કોઈ ગુણધર્મને લઈને એની હયાતી છે એમ. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, જોયું કઈ વાત લીધી, જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ લીધું, એટલું વેદક પણ ન લીધું અહીંયા, કેમ કે એ તો ઓળખવામાં ઠેઠ ઓળખવાની જગ્યાએ કામમાં આવે છે. અહીંયા એની હૈયાતી છે તો સોપર પ્રકાશક પણ લીધું, કેમ કે બીજા પદાર્થોને પણ પ્રકાશે છે, પોતાને પણ પ્રકાશે છે. એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એને એ વાત પ્રત્યક્ષ છે, બધાને સાધારણ સર્વસાધારણ પ્રત્યક્ષ છે. એવા આત્માને આત્મા હોવાનું, એવો આત્મા હોવાનું પ્રમાણ છે, આ આત્માની હૈયાતીનું પ્રમાણ છે, અસ્તિત્વનું પ્રમાણ છે. બીજું પદ કે આત્મા નિત્ય છે. હવે આત્મા છે એમ સ્વીકાર્યા પછી કેવો છે, નિત્ય છે, અનિત્ય છે, કર્તા છે, ભોગતા છે, બધી વાત પછીની છે. પહેલાં તો એની હૈયાતી જો સ્વીકારવામાં આવે તો પછી આગળની વાત છે. અહીંયા તેને સ્વીકારવામાં આવે તો આગળની કોઈ વાત ચર્ચવાનો પ્રશ્ન રહેતો નથી. કે આત્મા નિત્ય છે, ઘટપટ આદિ પદાર્થો અમુક કાળ વર્તે છે, એની અનિત્યતાને સામે લીધું, આત્મા ત્રિકાળ વર્તે છે. હવે સ્પષ્ટ કરે છે કે ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે, ઘણા પદાર્થોનો પરમાણુનો સંયોગ થયા પછી એ પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, સંયોગે કરીને નહીં પણ સ્વભાવે કરીને છે, અસંગ પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી, કોઈ પણ રીતે આત્માને બનાવી શકાતો નથી, ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે કોઈ સંયોગોના અનુભવથી આત્માની ઉત્પત્તિ કરી શકાય છે એવું નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. અમુક પદાર્થોને ભેગા કરવામાં આવે માટે આત્મા ઉત્પન્ન થઈ જાય એવું ક્યાંય જોવામાં આવતું નથી, માટે આત્મા અનુત્પન્ન છે અને અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેના કોઈને વિશે લય પણ હોય નહીં, સંયોગ હોય તો વિયોગ થઈ જાય. જે સ્વભાવે કરીને પદાર્થ છે એ સદાય સ્વભાવ સ્વરૂપ રહે છે, ક્યારે એનો નાશ થઈને કોઈમાં લય થાય એવું બનતું નથી. પદાર્થનો સર્વનાશ તો સંભવ જ નથી, રૂપાંતર પામે, પાણીનો વરાળ થાય, પણ પરમાણુનો સર્વનાશ થાય એવું બનતું નથી. એમ આત્માનો સર્વનાશ થઈને કોઈ ચીજમાં ભળી જાય એવું જોવામાં આવતું નથી, અને કોઈ ભળેલી ચીજમાં એની ઉત્પત્તિ પણ જોવામાં આવતી નથી. એ રીતે આત્માનું અનાદિ અનંતપણું અથવા નિત્યપણું શાશ્વતપણું એ સિદ્ધ થાય છે. આત્મા છે અને આત્મા નિત્ય છે, પહેલી નિત્યતા સ્થાપી 6 પદની અંદર પણ અસ્તિત્વ સ્થાપ્યા પછી પહેલાં એના નિત્ય ધર્મને સ્થાપ્યો છે. અનિત્ય અંગની વાત પછી કરશે, હવે પહેલાં નિત્યતા સ્થાપી છે, વજન દેવા જેવો વિષય છે. ત્રીજું પદ કે આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, પોતાના પ્રયોજનભૂત કાર્યને કરે તેને અર્થક્રિયા કહેવામાં આવે છે. તો દરેક પદાર્થ પોતાનું કાર્ય કર્યા જ કરે છે, કોઈ પદાર્થ એવો નથી કે ક્યારે પણ પોતાના કાર્યને ન કરતો હોય, પોતાના ગુણધર્મ અનુસાર કાર્યને ન કરતો હોય એવો એક સમય માટે એક પદાર્થ પણ જોવામાં આવતો નથી. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કાંઈ ને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. એની ક્રિયા, કોઈ પદાર્થની ક્રિયા નથી જોવામાં આવતી એવું બનતું નથી, ક્રિયા સંપન્ન બધા પદાર્થો જોવામાં આવે છે. કોઈ પદાર્થમાં સ્થૂળ જ્ઞાને કરીને એમ લાગે કે આ લાકડું તો ઘણા વર્ષથી એવું ને એવું જોઈએ છે, આમાં કાંઈ ફેરફાર નથી કે નહીં, એમાં પણ ફેરફાર છે. જ્યારે એ ટુકડો જુદો પડ્યો ને જેવો દેખાતો હતો એવો જ રહ્યો છે એવું નથી, સૂક્ષ્મપણે જોવે તો એમાં પરમાણુના ફેરફારો થયા જ કરતા હોય છે અને થયા જ કરે છે, સર્વકાળે એ ક્રિયા સંપન્ન છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કાંઈ ને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે, તેમ આત્મા પણ ક્રિયા સંપન્ન છે. અને પોતાના ભાવનો વિચાર કરે તો ભાવ વગરનો ક્યારે, ભાવ ક્રિયા વગરનો ક્યારે આત્મા છે? ભાવની ક્રિયા આત્મા ન કરતો હોય એવો ક્યારે આત્મા અનુભવાય છે કે નહીં? સતતપણે કાંઈ ને કાંઈ ભાવ કરતો આત્મા, દરેક આત્માને ભાવ થતા જોવામાં આવે છે, ભાવ કરતા જોવામાં આવે છે, એ એની ક્રિયા છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે, ક્રિયા કરતો હોવાથી, ક્રિયા થતી હોવાથી એ ક્રિયાનો કરનારો પણ આત્મા છે માટે આત્મા કરતા છે. તે કરતાં પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. ત્રણ પ્રકારે એ કરતાં પણ શ્રીજીને વિવેચનમાં એટલે વ્યાખ્યાનની અંદર દિવ્યધ્વનિની અંદર પ્રકાશ્યું છે કે ત્રણ પ્રકારની આત્માની ક્રિયા છે. એ ત્રણ પ્રકારની ક્રિયાને હવે કહેશે કે પરમાર્થથી એટલે સ્વાભાવિકપણે જોવામાં આવે તો સ્વભાવ ક્રિયા પહેલી લીધી, પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે, પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર આદિ શુદ્ધ પરિણામનો કર્તા છે, શુદ્ધ સ્વાભાવિક પરિણામનો કર્તા એ એનું પારમાર્થિક અથવા સ્વાભાવિક પરિણમનનું કાર્ય છે. અનુપચરિત વ્યવહારથી એટલે અનુભવમાં આવવા યોગ્ય અથવા વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રઢ કર્મનો કર્તા છે. હવે નજીકમાં નજીક શું લીધું કે આત્માને જે ભાવ થાય છે એ એનો ભાવનો કર્તા પારમાર્થિક રીતે એટલે વાસ્તવિક રીતે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધે દ્રઢ કર્મ છે જે સમયે સમયે ભાવનું નિમિત્ત પામીને બંધાય છે એ દ્રઢ કર્મનો આત્મા કરતા છે. એ અનુપચરિત વ્યવહારથી વાત લીધી છે. વ્યવહારથી એટલા માટે કે ભિન્ન દ્રવ્ય છે. અનુપચરિત એટલે કે જીવના વિભાવ પરિણામ થાય અને દ્રવ્ય કર્મનો સંબંધ ન થાય એવું કદી બને નહીં. નિયમથી દ્રવ્ય કર્મથી બંધાય છે માટે અનુપચરિત લીધું. ઉપચરિત ન લીધું પણ અનુપચરિત લીધું છે. એ વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. અને વ્યવહારે ઉપચારે એમ કહેવાય કે આ ઘર અમે બનાવ્યું, આ કપડું અમે સીવ્યું, આ કાર્ય અમે કર્યું, એમ અનેક પ્રકારના જે બાહ્ય શરીર આદિના અને બીજા કાર્યો છે એ કાર્યને આત્મા કરે છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. મેં ખાધું, મેં પીધું, હું ચાલ્યો, હું બેઠો, હું ઉઠ્યો, એ બધા શરીરની ક્રિયા પણ જાણે આત્મા કરે છે એમ વ્યવહારથી કહેવાય છે, નિમિત્ત નિમિત્તિક સંબંધ જોઈને. પણ એ વ્યવહાર છે અને એ ઉપચાર છે, એને ઉપચારિક ક્રિયા કહે છે. ઓલી અનુપચારિક ક્રિયા કીધી. ચોથું પદ હા જુદું પાડી દીધું. આત્મા છે એમ બધા સ્વીકારે છે, કેટલાક નિત્ય સ્વીકારે છે તે અનિત્યતા સ્વીકારતા નથી, કેટલાક અનિત્યતા સ્વીકારે છે તે નિત્યપણું સ્વીકારતા નથી. એમાં અહીં નિત્ય પર સ્થાપીને કરતા પણ સ્વીકારતા આત્માના સ્વભાવ પરિણામનો કરતા લીધો, નિમિત્ત નિમિત્તિક સંબંધી દ્રવ્ય કર્મ અને નો કર્મનો વિષય લઈ લીધો. એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ ત્રણેય પ્રકાર ત્રીજા પદમાં લઈ લીધા. આત્માના કર્તાપણામાં એ વાત સમાવી દીધી. હવે ચોથું પદ છે એ આત્મા ભોગતા છે. જે જે કાંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. દરેક ક્રિયાનું ફળ મળે છે એમ કહે છે. અહીંયા ક્રિયા છે એને વિભાવ ક્રિયા લઈ લેવી, ભાવકર્મની, ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ. તો કે ભાવકર્મનું ફળ કાંઈ ને કાંઈ આવે જ છે, કોઈ ભાવકર્મ નિષ્ફળ જાય છે એવું બનતું નથી. જે જે કાંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કાંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. જગતના જીવોને ફળ ભોગવતા જોવામાં આવે છે પ્રત્યક્ષપણે. એ એમ બતાવે છે કે એણે પૂર્વે એવા ભાવ કર્યા છે કે જેના ફળને એ ભોગવે છે. ક્યારે કદી પણ એવું બનતું નથી કે જીવે ન કર્યા હોય એવા ભાવોના ફળને ભોગવવા પડે, એવું ક્યારે બનતું નથી કે જીવે એ કર્મ બાંધ્યું નથી અને એનું ફળ ભોગવે છે. પૂર્વે એમાં પરિણામ કર્યા નથી ને ફળ ભોગવે છે એવું ક્યારેય બનતું નથી, કોઈને માટે બનતું નથી. શું જેમ વિષ ખાધાથી વિષનું ફળ થાય છે, ઝેર ખાય તો માણસ મરે, સાકર ખાવાથી સાકરનું ફળ છે, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ છે, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ થપ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ બે લીધા સ્વભાવ અને વિભાવ, શુદ્ધ અને અશુદ્ધ, જે કાંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય જ છે, ન થાય એવું બને નહીં. જીવ જે કોઈ પરિણામ વગરનો જીવ નથી એ પહેલાં જ થાય તો, અને જે પરિણામ કરે એનું ફળ ન થાય એવું કોઈ દિવસ બને નહીં. એ પરિણામને કારણ સ્થાપવામાં આવે છે અને ફળને એનું કાર્ય સ્થાપવામાં આવે છે. એ રીતે તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કાંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય જ છે. આટલા ઉપરથી જીવ ચેતી જઈ શકે એવું છે કે મારા કોઈ પણ કષાયના પરિણામ અફળ જવાના નથી. આમ જો ખબર પડી જાય જીવને કે મારા એક પણ કષાયનું પરિણામ છે એ નિષ્ફળ જવાનું નથી, એનું ફળ આવવાનું છે. અત્યારે પૂર્વે કરેલા કર્મના ફળ ભોગવી રહ્યો છો. કોઈ જીવ સુખી તો નથી સંસારમાં, કાંઈ ને કાંઈ ચિંતાથી દુઃખથી ઉપાધિથી ગ્રસિત છે, પૂર્વકર્મના ફળને ભોગવી રહ્યો છે. હવે જે કાંઈ પરિણામ ક્ષણે ક્ષણે થાય છે એ નિષ્ફળ નથી, સફળ છે, માટે એ પરિણામના ફળ ભોગવવા જ પડશે. ભોગવા એમાંથી ભોગવા વગર કોઈ છોડાવી દેશે એ વાત કોઈ રીતે સંભવિત નથી. એટલે જે કાંઈ કષાયાદિ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય જ છે, તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે અને એ ફળ એ પરિણામ પણ પોતે કર્યા છે, એનું ફળ પણ પોતાને જ ભોગવવાનું છે. કોઈ બીજો આવીને ભોગવશે કે એમાં કોઈ બીજાની ભાગીદારી અંશે પણ રહેશે એવું ક્યારેય બનવાનું નથી. આ રીતે પરિણામ અને પરિણામનું ફળ લઈને હવે કહે છે કે એનાથી છુટકારો પણ થઈ શકવા યોગ્ય છે. આમ જ ચાલ્યા કરે, જીવ પરિણામ કર્યા કરે, એના ફળ ભોગવા કરે, વળી એ ફળ ભોગવતી વખતે નવા પરિણામ કરે, વળી પાછો ફળ ભોગવે, આમનામ ચક્કર ચાલે છે. તો આમ જ ચાલ્યા કરવાનું કે આનો કોઈ નિવેડો છે ખરો? તો કે છે. પાંચમું પદ કે છે કે મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું અને કર્તાપણું હોવાથી ભોગતાપણું પણ નિરૂપણ કર્યું, જે પરિણામ કષાયાદિ પરિણામ કરીને કર્મ બાંધ્યું એ કર્મના ફળને ભોગવવાનું પણ સિદ્ધ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, તે કર્મનો નાશ પણ કરી શકાય છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. હવે શું છે, પગથિયું મૂક્યું કે એમાં ફેરફાર થાય છે, તીવ્રના મંદ થાય છે. જો મંદ થાય છે તો અભાવ પણ થઈ શકવા યોગ્ય છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું જો તીવ્રપણું છે, જો તેનો અપરિચય કરવામાં આવે, અનભ્યાસ એટલે એની પ્રેક્ટિસ છોડી દેવામાં આવે, એમ તેને ઉપશમ કરવામાં આવે કષાયાદિને, તો તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. જ્યારે મંદ થાય છે તો એની તાકાત છે, શક્તિ ઘટે છે, તો એ ક્ષીણ પણ થઈ શકે, એનો ક્ષય પણ થઈ શકવા યોગ્ય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, થવા યોગ્ય દેખાય છે અને થઈ શકે પણ છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, તે રૂપ મોક્ષપદ છે, એ સ્વરૂપે મોક્ષપદ છે. આત્મ સ્વભાવ અને મોક્ષપદ એ સદ્રશ ભાવે છે, સરખા ભાવે છે એમ કહેવું છે. જે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેનાથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, બંધ વગરનો, બંધવાળો પરિણામ છે તેને અશુદ્ધ ભાવ કીધો, અશુદ્ધ આત્મા કીધો. અહીંયા શુદ્ધ આત્મા થયો, તે શુદ્ધ સ્વભાવરૂપ થયો, તે રૂપ મોક્ષપદ છે. એ રીતે કર્મનું કર્તાપણું, કર્મનું ભોગતાપણું અને કર્મનો ક્ષય ત્રણેય સિદ્ધ કર્યા છે. છઠ્ઠું પદ છે તે મોક્ષનો ઉપાય સંબંધી છે, કે એવો જે સર્વકર્મના ક્ષય સ્વરૂપે જે મોક્ષ પર્યાય ઉત્પન્ન થાય છે, મોક્ષનું પદ પ્રાપ્ત થાય છે, એવા પદની પ્રાપ્તિ કરવાનો ઉપાય એટલે રસ્તો પણ છે, માર્ગ પણ છે, એની રીત પણ છે એમ કહેવું છે. જો કદી કર્મબંદ માત્ર થયા કરે એમ જ હોય, એમ જીવ વિભાવ પરિણામ કર્યા કરે, રાગ દ્વેષ મોહ કર્યા કરે, કર્મ બંધાય એના ફળને ભોગવતા વળી રાગ દ્વેષ કરે, આમ જ જો થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. તો પછી એ કર્મો નાશ થાય એવું બને, આ તો ચક્કર ચાલ્યા જ કરે. બંધન થાય ત્યારે ભોગવતી વખતે બંધન થાય એને ભોગવવું પડે, ભોગવતી વખતે વળી પાછું નવું બંધન થાય. જો એવી રીતે થયા જ કરતું હોય તો નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા, હવે જે પરિણામથી કર્મબંધ થાય છે, કષાયના પરિણામ લીધા, જેના જે કષાય પરિણામથી કર્મબંધ થાય છે, તેનાથી વિપરીત સ્વભાવવાળા એટલે અકષાય પરિણામ એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. આમાં બધાય શુદ્ધ પરિણામ લઈ લેવા, જે વૈરાગ એટલે શુભ ભાવ, ભક્તિ એટલે શુભ ભાવ એમ ન લેવું, એ બધા વિતરાગ ભાવે લઈ લેવા. વિતરાગી જ્ઞાન, વિતરાગી દર્શન, વિતરાગી સમાધિ, વૈરાગી એટલે સાક્ષાત વિતરાગ ભાવ અને વિતરાગી ભક્તિ એ લેવું. એ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે અને ક્ષીણ થાય છે, ત્રણ પ્રકારના ફેરફાર થાય છે. જે તીવ્ર પરિણામે તીવ્ર અનુબંધથી થયા હોય એનો જે અનુભાગ છે એ શિથિલ થઈ જાય છે, મોળા પડે છે, શું ઉપશમ પામે છે, એ દબાઈ જાય છે, ઉદયમાં આવતા પહેલાં દબાઈ જાય છે અને એનો ક્ષય પણ થઈ જાય છે મૂળમાંથી. માટે તે જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે, એમાં મોક્ષપદ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ પ્રસિદ્ધપણે જિનાગમને વિશે કહેવામાં આવ્યો છે. ઉમાસ્વામીનું તો આ સૂત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષનો માર્ગ છે એ માર્ગ કહો કે ઉપાય કહો, તે મોક્ષનો ઉપાય છે. ઉપાય અને માર્ગ તો શબ્દ ભેદ છે, ખાલી એક જ ભાવ છે. તો કહે છે કે જે મોક્ષ છે એ તો ફળ છે, એનો ઉપાય છે, માર્ગ છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ લગભગ સંપ્રદાયની અંદર એ વિષય ભૂલાઈ ગયો છે. સંપ્રદાયમાં એ પરિણામથી અજાણપણું છે, નામ માત્ર રહી ગયા છે, ભાવનું ભાષણ જોવામાં આવતું નથી. સમ્યક દર્શન કોને કહેવું, સમ્યક જ્ઞાન કોને કહેવું, સમ્યક ચારિત્ર કોને કહેવું. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા રાખે, સમ્યક દર્શન થઈ ગયું. કેટલું શાસ્ત્રનું નવતત્વવાદીનું જ્ઞાન હોય ને જ્ઞાન થઈ ગયું, અને વ્રત નિયમ સંયમ અંગીકાર કરે એટલે ચારિત્ર થઈ ગયું. નિશ્ચય રત્નત્રય શું? નિશ્ચય રત્નત્રય પૂર્વકના વ્યવહાર રત્નત્રય શું એ વિષય લગભગ ખલાસ થઈ ગયો છે. દિગંબરના પંડિતોમાં થોડું અજાણપણું છે. જોયું ને કેકડીવાળા પંડિતોનું ગામ છે. નિશ્ચય રત્નત્રયની ખબર નહીં. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તે શ્રદ્ધા આ બધું જ્ઞાન, તે જ્ઞાન અને વ્રતાદિ અંગીકાર કરો તે ચારિત્ર. નિશ્ચય રત્નત્રયનું શું? તો કઈ તો એ વાત જ નવી લાગે. નિશ્ચય રત્નત્રય એ વાત જ કોઈ અજાણી છે. અહીંયા તો સામાન્યપણે આ વાત લીધી છે, એમાં એ વાત લીધી છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષપદનો ઉપાય છે. ચારિત્રમાં સંયમ વ્રત કરવા એ વાત ન લીધી. દર્શન જ્ઞાનને ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. ચારિત્ર શું? કે સ્વરૂપે ચરણમ, સ્વરૂપમાં ચરવું. તે ફરે એમ ફરો તો દુઃખી કાળ ફરે એમ દુઃખી પણ થવું પડશે. કાળ તો દુઃખનો આવે છે, તો દુઃખી થવા માટે સંમત છો, મંજૂરી છે? હવે બધો કાળ આવે છે તો બધો દુઃખી થવાનો કાળ આવવાનો છે. ભલે આપણે દુઃખી થઈએ એમ કોઈ વિચારે છે કે ભાઈ ગમે તેવો કાળ આવે આપણે દુઃખી ન થઈએ તો સારું, એટલું વિચારે છે માણસ. શું કાળ ગમે એવો આવે પણ આપણે સુખી રહી જઈએ તો સારું. આમ પોતાને માટે તો કોઈ દુઃખનો વિચાર નથી કરતા, ત્યાં તો સુખનો વિચાર કરે છે. આ હિન્દુસ્તાન ગરીબ દેશ કહેવાય છે. કેવો કહેવાય છે? ગરીબ દેશ કહેવાય છે. તો આપણે, આપણો દેશ તો ગરીબ છે, આપણે ગરીબ રહેવું જોઈએ. કેમ કે આપણો દેશ ગરીબ છે એમ વિચારે છે કોઈ? હે, દેશ ભલે ગરીબ હોય પણ આપણે તો બધી સગવડતાને સુખ હોવું જોઈએ, આમ વિચાર કરે છે માણસ. કેવી રીતે વિચાર કરશે? શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. અહીંયા એક પ્રશ્ન થાય કે આત્માને કરતા સ્થાપ્યો, આત્માને ભોગતા સ્થાપ્યો, તો આ આત્મા અકર્તા છે ને અભોગતા છે એમ કેમ ન સ્થાપ્યો? કે એ છઠ્ઠા પદમાં ગર્ભિત છે. મોક્ષનો જે ઉપાય છે એ અકર્તાપણાનો ભાવ છે અને અભોગતાપણાનો ભાવ છે. એ મોક્ષ ઉપાયમાં આવી જાય છે. જે આત્માના દર્શનજ્ઞાન ચારિત્ર છે તે અકર્તા ભાવ છે અને અભોગતા ભાવ છે, સાક્ષી ભાવ છે, એમાં એ આવી જાય છે. એટલે મહત્વના જે મુદ્દા છે એ છ પદની અંદર સંકલિત કરેલા છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. જોયું શું કહ્યું? કે સંક્ષેપમાં કયા છે. અમે શું પહેલાં એમ કહ્યું કે આ છ પદ અમે છ સ્થાને કયા છે, હવે એના ઉપર સ્પષ્ટીકરણ કરતા કહે છે કે આ વાત એકદમ સંક્ષેપની અંદર અમે કરી છે. અથવા એવી માન્યતા સ્પષ્ટ હોવી જોઈએ કે આત્મા છે અને આત્મા શાશ્વત છે એ વાત સ્પષ્ટ પોતાને ખ્યાલમાં હોવી જોઈએ. એક બીજું, વર્તમાનમાં આત્મા કશાય પરિણામ કરે છે, વિભાવ પરિણામ કરે છે, એનો કરતા પોતે છે, એનો જવાબદાર પોતે છે, બીજાને કારણે પોતે દોષ કરે છે એવું ક્યારે પણ એને વિચારવા જેવું નથી. લૌકિક માણસો એમ વિચારે છે, આમાં વિપર્યાસ ક્યાં છે એ વિચારીએ તો ભાઈ શું કરીએ, જેવા સંયોગ હોય એ પ્રમાણે અમારે વર્તવું પડે. જરૂર પડે ત્યાં રાગ કરવો પડે, જરૂર પડે ત્યાં ક્રોધ કરવો પડે, જરૂર પડે ત્યાં લોભ કરવો પડે, અને જરૂર પડે ત્યારે ચોરી પણ કરવી પડે. સરકારે ટેક્સ ઘણા નાખ્યા છે માટે ચોરી કરવાની જરૂર પડે ત્યાં ચોરી પણ કરવી પડે છે. તો એ સંયોગોને કારણે અમારે કરવી પડે છે, અમારે કારણે અમારે કરવી પડે છે એવું નથી. વાત ખોટી છે. આત્મા જે કાંઈ દોષ કરે છે, અપરાધ કરે છે, એ પોતે કરે છે, પોતાના કારણથી કરે છે, પોતે કરતા થઈને કરે છે. કરતા થઈને કરે છે એટલું નહીં, સ્વતંત્રપણે કરતા થઈને કરે છે. કોઈ એને પરતંત્ર બનાવીને એને પાંચ કરાવે છે, કોઈ સંયોગો એને પરતંત્ર બનાવીને અપરાધ કરાવે છે, એ વાત તદ્દન વિરુદ્ધ છે એમ કહેવું છે. આ કરતા છે એમાં એટલી વાત આવે છે કે પોતાના વિભાવ પરિણામનો કરતા પોતે છે, અને સ્વતંત્રપણે એને ભોગવનાર પણ પોતે જ રહેશે, બીજો નહીં ભોગવે, પોતે જ ભોગવશે. એટલી વાત સ્થાપ્યા પછી ધ્યેય સ્થાપ્યો કે આ કરતા અને ભોગતાના ચક્કરમાંથી છૂટી શકાય છે, એ શક્યતા રહેલી છે, પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને જો એનો માર્ગ અથવા ઉપાય સાધવામાં આવે તો જરૂર મોક્ષ પદની પ્રાપ્તિ થઈ શકે છે. એમ કરીને એનો ઉપાય અને એનું જે અંતિમ ધ્યેય છે, અંતિમ ફળ છે, એ પણ સ્થાપ્યું છે. એ છે છ વાતની શ્રદ્ધા હોવી જોઈએ કે મારા કર્મ કરેલા હું ભોગવીશ, એટલું જ નહીં પણ જો હું મોક્ષનો મને સ્વીકાર હોય કે આત્મા સર્વથા નિરાવરણ થઈ શકે છે, સર્વથા શુદ્ધ થઈ શકે છે, સર્વથા રાગ દ્વેષ મોહ કષાય આદિ વિભાવોથી રહિત થઈ શકે છે, તો એનો ઉપાય પણ હોવો જોઈએ. તો એ થઈ શકે છે એની પણ શ્રદ્ધા છે, અને એના ઉપાયની પણ, એટલે દર્શન જ્ઞાન ચારિત્રની પણ શ્રદ્ધા છે. આટલી વાત બુદ્ધિપૂર્વકની માન્યતામાં સ્પષ્ટ હોવી જોઈએ. એમાં જો ગડબડ હોય તો આગળની કોઈ વાત સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. ખરેખર તો સમ્યક દર્શનના વિષયભૂત પોતાનું પરિપૂર્ણ શુદ્ધ આત્મતત્વ, આત્માનું જે મૂળ સ્વરૂપ છે, એ સમ્યક દર્શનના વિષયભૂત તત્વ છે, અસલ સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે. એ સિવાય સમ્યક દર્શનને બીજો કોઈ વિષય છે જ નહીં. પણ એ સ્વરૂપનો સ્વીકાર થાય શ્રદ્ધાને, એ પહેલાં એના તમામ વિપર્યાસો નાશ થઈ જવા જોઈએ. અને એ તમામ વિપર્યાસો નાશ થવામાં આ જે છ વાત કરી એ પાયાની વાત છે એમ કહેવું છે. એને સમ્યક દર્શનના નિવાસભૂત શા માટે કયા છે? આ તો વાત બહુ સીધી સાદી, બહુ ગુરુદેવનો જેમને પરિચય થયો છે એ મુમુક્ષુ સમાજને તો આ વાત બહુ સીધી સાદી સાધારણ લાગે. જ્યારે શ્રીમદજી એમ કહે છે કે આ સમ્યક દર્શનના નિવાસભૂત છ પદ કહીએ છીએ, એનો મેળ શું કરવો? આવી સાધારણ વાત સમ્યક દર્શનની નિવાસભૂત છે કે ખરેખર એ સાધારણ નથી? મૂળિયા જે શુદ્ધાત્મ સ્વરૂપને શ્રદ્ધામાં શ્રદ્ધવું છે, સ્વીકારવું છે, એના મૂળિયા આ છે છ પદમાં રહેલા છે. આત્માના અસ્તિત્વમાં, નિત્યત્વમાં, સ્વભાવપણામાં અને વિભાવપણાના પરિણમનની અંદર એમાં બધી વાત આવી જાય છે. બીજી રીતે કહીએ તો નવે નવ તત્વો એમાં આવી જાય છે. આ નવ તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે કે નહીં? નવ તત્વ પણ એમાં આવી જાય છે. વિભાવની અંદર પુણ્ય પાપ આશરો બંધ આવી જાય છે, સ્વભાવ પરિણામની અંદર સમર નિદ્રાને મોક્ષ આવી જાય છે. કર્મનો ઉપચરિત અને અનુપચરિત માન્ય દ્રવ્ય જળ પદાર્થ આવી જાય છે ને આત્મા છે ને નિત્ય છે એમાં જીવ તત્વ આવી જાય છે. નવે નવ તત્વોની સંકલના છે એની. એ સંક્ષેપમાં છ પદ અત્રે જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સ્વપ્રમાણ થવા યોગ્ય છે. સ્વપ્રમાણ એટલે માપવામાં આવે, સમજીને માપવામાં આવે અને સ્વીકારવામાં આવે, માન્ય કરવામાં આવે. બધી વાત એમાંથી સ્વપ્રમાણમાં સારી રીતે સમજીને માન્ય કરવું તેને સ્વપ્રમાણ કર્યું એમ કહેવામાં આવે છે. હા, થઈ જાય. છ પદ છે એ પાયાની વાત છે. અહીંયા એમ લેવો કે કોઈ એક તદ્દન અજાણ્યો અન્ય મતમાંથી આવેલો જીવ છે એ લઈ લેવો, કે જેને જૈન દર્શનની પદ્ધતિની કાંઈ ખબર નથી, એને આ છ પદની વાત કરવામાં આવે કે જો ભાઈ આ જે છ પદ છે એ સમ્યક દર્શનના નિવાસભૂત છે. આ છ પદ તને જો બરાબર પ્રમાણ થાય તો તું સમીપ મુક્તિગામી જીવ છો એમ સમજી લે. સમીપ મુક્તિગામી લઈ લીધો છે, આસન ભવ્ય જીવ લીધો છે. શું એટલે કે જેણે પોતાના આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને આ છ પદની માન્યતા પ્રમાણિકપણે સમજીને સ્વીકારી છે એને એ પ્રમાણે એનો ઉપાય ચાલુ થઈ જશે. એક એક ક્ષણના પરિણામથી કર્મબંધન છે અને એનું ફળ ભોગવા વગર છૂટકો નથી. એ એક એક પરિણામની અંદર જાગૃત થયા વિના રહેશે નહીં. પરિણામની જાગૃતિ આવે ક્યાંથી? વિભાવ દશામાં. કે જો એને ખબર હોય કે આ અપરાધ છે અને આનો દંડ ભોગવવાનો છે, આ અપરાધ છે અને આનો દંડ ભોગવવાનો છે, મારે એકલા એ ભોગવવાનો છે, કોઈ એમાં ભાગ પડાવવાનો નથી, એ જાગૃત થયા વિના રહેને, એ મોક્ષનો ઉપાય શોધ્યા વિના રહે નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવા હોય એને શોધ્યા વગર રહે નહીં. આત્માના મૂળ સ્વરૂપની શોધ કર્યા વિના એ રહે નહીં. જાય છે ને સ્થિતિ, તો એની એને 700 વર્ષના 33 સાગર
વર્ષની પણ પલ્લો ભોગવે.
હા,
56,900.
હા, એટલે પલ્લો ભાગાકાર કરીને, હે, 11,056,945 પલ્લો પણ ભાગાકાર કરેલો છે. અહીંયા એક સેકન્ડનું ફળ લીધું છે. 33,000 સાગરને સ્થિતિએ જાય છે, એમાં પરિણામ થાય છે. તીવ્ર કષાયવાળા, તીવ્ર કષાય રસવાળા, પરિણામ કરવામાં સાવચેત ન થાય, આંખો વીંછીને ગમે તેવા પરિણામ કરે, કુદરત છોડશે, કુદરતના ઘરનો ન્યાય છે. એમાં કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું ચાલે એવું નથી. સમીપ મુક્તિગામી જીવને એટલે હળુ કર્મી જીવને એમ લીધું છે. તે સહજ વિચારમાં સહેજે વિચાર કરે સરળતાથી, સહજ એટલે સરળતાથી જ્યારે વિચાર કરે તો એને સ્વપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે અને એનો નિશ્ચય થાય, એનો નિર્ણય થવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેનો આત્મામાં વિવેક થવા યોગ્ય છે અને ત્યાર પછી એક એક પદ ઉપર એનો વિશેષ વિચારણાથી વિસ્તાર થાય તો એને આત્માના હિત અને અહિતના વિષયમાં પરમ વિવેકની જાગૃતિ થાય. મારે મારું અહિત કરવું નથી, મારે મને નુકસાન પહોંચાડવું નથી, મને દુઃખી કરવો નથી, મારે મને દુઃખી કરવો નથી, એને પોતાની દયા ઉપજે પહેલી વહેલી. આ આત્માને મેં અજ્ઞાને કરીને, અણસમજણે કરીને ભૂલથી ઘણો દુઃખી કર્યો અને હવે મારે મને દુઃખી કરવો નથી, આટલો એને નિશ્ચય થાય, આટલો વિવેક આવે તો એને આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ, આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, આમાં ક્યાંય શંકાનું સ્થાન, શંકાની જગ્યા છે નહીં, અવકાશ નથી, શંકાને કોઈ અવકાશ નથી એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. પરમ પુરુષ એવા વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, જૈન પરમેશ્વર જેને કહીએ, એમણે આ નિરૂપણ કર્યું છે. આ છ પદનું એમણે દિવ્ય ધ્વનિમાં નિરૂપણ કર્યું છે એમ કહે છે. મૂળ તો શું છે કે પોતે તીર્થંકરના સમવસરણની અંદર પોતે છે એ વાત પણ એમને જાતે સ્મરણમાં છે. આ એક વિશેષ કરીને વાત છે. અને એમણે આ છ મુદ્દા જાણે જેમ કે ત્યાંથી પકડ્યા છે, સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી આ છ મુદ્દા પકડ્યા છે અને સ્થાપ્યા છે. પદ્ધતિસર વાત લીધી છે, શાસ્ત્ર પદ્ધતિ છે. એ છ પદનો વિવેક જીવને સ્વરૂપ, સ્વસ્વરૂપ સમજવા અર્થે કયો છે. જો સ્વસ્વરૂપ કયું છે, જે સમ્યક દર્શનના વિષયભૂત સ્વરૂપ છે તે સ્વસ્વરૂપ છે, અને એ સ્વસ્વરૂપ સમજવા અર્થે આ છ પદ કયા છે. છ એ છ વાતમાં મૂળ આશય આ છે. આત્માને કર્તાપણે સમજાવવો છે કે ભોગતાપણે સમજાવવો છે, વાત વિભાવ પરિણામને છે, તો પણ સમજાવવું છે એનું સ્વાભાવિક સ્વરૂપ એમ કેવું છે. પહેલી વાત એ લીધી ને આત્મસિદ્ધિમાં, જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, એ સમ્યક દર્શનના વિષયભૂત સ્વરૂપની વાત છે. કયું સ્વરૂપ સમજ્યા વિના કે સમ્યક દર્શનના વિષયભૂત સ્વરૂપ, સ્વસ્વરૂપ સમજ્યા વિના. એ સ્વસ્વરૂપ માત્ર વાત તો એટલી છે કે પોતાનું મૂળ સ્વરૂપ જે છે ને જેવું છે તે જ સમજવું છે, પણ એ સમજવામાં વિટંબણા એ છે કે અત્યાર સુધી એણે જે વિપરીત સંસ્કાર ગ્રહણ કર્યા છે અને એ સંસ્કારને લઈને જે વિપર્યાસ મતિ જ્ઞાનમાં ઊભો છે, મતિ વિપર્યાસ જેને કહેવામાં આવે છે, એને લઈને પોતાને પોતાનું સ્વરૂપ છે એ સમજાતું નથી, મૂળ સ્વરૂપ સમજાતું નથી, એ સમજવાને અર્થે આ છ પદ કયા છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવા અર્થે કયો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશે છે. આ વાત બહુ સારી લીધી છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે આ જે કોઈ જેટલા કોઈ ભવ ભવાંતર કર્યા એ બધામાં તીવ્રપણે મમત્વ કર્યું, અહમભાવ કર્યો, એ બધી સ્વપ્નની રમત હતી અને સ્વપ્નની જ રમત છે એમ કહે છે. સ્વપ્ન દશા જેવી વાત છે. જો આત્માના મૂળ સ્વસ્વરૂપને સમજવામાં આવે તો એને સંસાર આખો સ્વપ્ના જેવો જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. જેમ જાગ્રત થયા પછી એમ લાગે કે આ સ્વપ્ન એ જૂઠ હતું, કેમ કે પોતે તો પથારીમાં સૂતેલો છે અને ઊંઘી ગયેલો છે, વાસ્તવિકપણે તો પથારીમાં પોતે ઊંઘમાં છે, પણ એ ઊંઘમાં જે સ્વપ્ન આવ્યું એમાં ઘણો દુઃખી થયો કે ઘણો સુખી થયો, એ બંને વાત ખોટી હતી, જૂઠી હતી. એમ મૂળ સ્વસ્વરૂપની જાગૃતિ આવતા સ્વપ્ના સંસાર સ્વપ્ન જેવો પ્રતિભાસે છે. જ્યારે સંસાર સ્વપ્ન જેવો લાગે ત્યારે એમ સમજવું કે જ્ઞાન દશા થઈ છે, ત્યારે એમ સમજવું કે આ જ્ઞાન દશા થઈ છે. જ્યાં સુધી સંસાર સ્વપ્ન જેવો ન લાગે ત્યાં સુધી જ્ઞાન દશા નથી થઈ. આ એનું એક ઉપલક્ષણ છે જ્ઞાનનું. એટલે અહીંથી વાત લીધી, જ્યારે સ્વસ્વરૂપ સમજવાની વાત લીધી કે જીવને આ છ પદ સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે, તો એ સ્વસ્વરૂપ સમજતા શું થાય છે કે અનાદિની જે સ્વપ્ન દશા છે તેને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ છે કે હું ફલાણો છું. જે જે કર્મજનિત પર્યાય ઉપજ્યો છે, પ્રાપ્ત થયો છે, એવો હું છું, હું અત્યારે ફલાણો 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 માણસ છું, અને મમત્વ અને આ મારું કુટુંબ છે, આ મારો સમાજ છે, આ મારું મંડળ છે, આ મારું ગામ છે, આ મારો દેશ છે, આ બધાની વચમાં આ મારું સ્થાન છે, એ જે અહંભાવ અને મમત્વ ભાવ છે તેનું નિવૃત્ત થવાને અર્થે એ બધું નાશ પામી જાય. આ તો બધું ખોટું છે, જૂઠ છે, જૂઠ છે, બધું સ્વપ્ન છે. એ નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષો એ દેશના પ્રકાશી છે. છ પદનો ઉપદેશ કર્યો, એની અંદર સરવાળો આ આવવો જોઈએ કે અનાદિથી વર્તમાન સુધીનો જેટલો કોઈ સંસાર ભોગ્યો એ સ્વપ્નવત દશાએ ભોગ્યો, એમ જાણવું, એમ જણાય ત્યારે જ્ઞાન બરાબર થયું એમ ગણવું. એક બનારસીદાસજીએ બહુ સરસ વાત લીધી છે કે જેમ જાગ્રત થતાં સ્વપ્નું મિથ્યા ભાસે છે, જૂઠ ભાસે છે, એમ જો ભવાંતરમાં પોતાની હયાતીનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે ત્યારે મરણ મિથ્યા ભાસે છે. એક બીજું પદ વચ્ચે નાખ્યું છે, માણસને મૃત્યુ આવે છે ત્યારે તો આવ્યા પહેલા જ ઘણા તો મોતિયા મરી ગયા નથી કહેતા, એ પરિસ્થિતિમાં, માનસિક પરિસ્થિતિમાં આવે છે. પણ મરણ વખતે તો ખરેખર હું મરી ગયો એવા દુઃખ ભાવનો અનુભવ કરે છે. એ જ માણસ, એ જ જીવ જ્યારે બીજે ઉપજે છે, એ ઉપજતા વેચ જ્યારે એને એમ જ્ઞાન થાય કે હું તો હૈયા જ છું, ત્યારે ઓલું મરણ થયું કોનું? જો હું જીવતો જાગતો બેઠો છું તો જેનું મરણ થયું કોણ? કે મિથ્યા વાત હતી, મરણ થયું નહોતું ખરેખર. મરણ થયું હોય તો હું અત્યારે હોઉં નહીં. જો મારું મરણ થયું હોય તો હું અત્યારે હૈયા તો હોઉં નહીં. હું હૈયા જ છું એમ બતાવે છે કે ઓલી ચીજ ખોટી હતી, મૃત્યુ નહોતું. એ એક પ્રસંગ હતો કે જેમાં જૂના શરીરનો વિયોગ થાય છે અને ક્ષણ માત્રમાં નવા શરીરનો સંયોગ થાય છે. દેવલોકમાં તો તરત જ ઉપજે છે, અહીંયા તો હજી ખબર ન પડે કે છે કે નથી, એ પહેલાં તો ત્યાં આળસ મરડીને ઊભો થાય. અવધિજ્ઞાન છે, જો ઉપયોગ મૂકી તો એ જ વખતે ખબર પડે કે હજી તો નીચે તપાસ કરે છે કે ભાઈ રહ્યા છે કે ગયા છે, હજી નક્કી તો કરો. શું ડાક્ટરોને બોલાવીને કન્ફર્મેશન કરે, બધું પાકું કરવું પડે ને. હા, એ હજી અહીંયા હજી શરૂઆત, ત્યાં તો એને ખબર પડે કે હજી નીચે બધું આમ ચાલે છે, પણ હું ક્યાં મર્યો છું? હું તો આ બેઠો મર્યો છું, ફર્યો છું, એ વાત સાચી નથી, એ બિલકુલ કલ્પના છે. આ બેઠો હું, હાજર હાજર છું, અહીંયા જ છું, એ મરણની કલ્પનાને મિથ્યા ઠરાવે છે. એવું જ જે ધ્રુવપદને અનુભવ કરે છે, સ્વસ્વરૂપનો જે અનુભવ કરે છે, એને આખો સંસાર સ્વપ્નવત ભાસે છે, મિથ્યા ભાસે છે, કે આ બધી ગડબડ છે, એને મારે ખરેખર આત્માને કાંઈ લેવા દેવા નથી. મારું જે સ્વસ્વરૂપ છે તે અનાદિ અનંત એવું ને એવું એક રૂપ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે સર્વકાળે એમને એમ જ છે, અકબંધ છે. બધા ફેરફારો જે થાય છે મારાથી બહાર છે, મારે કાંઈ લેવા દેવા નથી. ન તો એની અસર કોઈ મારામાં છે, કોઈ એની સાથે મારે સંબંધ છે, એ વાત કાંઈ રહેતી નથી. તમામ પર્યાયો ને એ પરિસ્થિતિ એને દેખાય છે, એની જ પર્યાયોની એ પરિસ્થિતિ દેખાય છે કે પર્યાય ઉપર ઉપર તરે છે, મારા ધ્રુવ સ્વરૂપને કોઈ પર્યાય સ્પર્શતી નથી. એવું સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. શું કીધું? એમ જો પોતાના સ્વસ્વરૂપમાં જાગૃત થઈને પરિણામ કરે સ્વરૂપભૂત, તો એને ક્ષણ માત્રમાં તે સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, અને જે સમ્યક દર્શનને પ્રાપ્ત થાય એને જેવો સ્વસ્વભાવને સ્વરૂપ છે એવી દશા થઈને ઊભી રહીએ, એ દશામાં આવ્યા વિના એવા મોક્ષને પામે. કોઈ વિનાશી અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. કોઈ વિનાશી ભાવને વિશે એને રક્ષોક ન થાય, અશુદ્ધ ભાવને વિશે એને સ્વપણું ભાસે નહીં, અન્ય એવા ભાવને વિશે એને પોતાપણું ભાસે નહીં, એવું ઉત્પત્તિ ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું સંપૂર્ણપણું અવિનાશીપણું અત્યંત આનંદપણું અને અંતરરહિત એવું અંતરરહિત તેના અનુભવમાં આવે છે, અને એવા સ્વસ્વરૂપને વિચારે સ્વસ્વરૂપમાં જે શુદ્ધપણું છે અનાદિથી કાંઈ મિશ્રણ થયું નથી, કોઈ એડ્યું નથી, કોઈ આવ્યું નથી, કોઈ ગયો નથી, એવું જે શુદ્ધપણું છે સર્વગુણથી એનું સંપૂર્ણપણું છે, જરા પણ ખામી વગરનું તત્વ છે, અવિનાશીપણું એટલે નિત્યપણું છે, ક્યારે પણ એ નાશ થાય એવી પરિસ્થિતિ નથી, અને અત્યંત આનંદપણું પરિપૂર્ણ આનંદપણું અથવા બેહદ અસીમ જેનો કોઈ પાર નથી એવો અપાર આનંદપણું એને અત્યંત આનંદપણું કયું છે. એ અંતરરહિત એટલે મારામાં જ હું પોતે જ છું, વચ્ચે કોઈ અંતર નથી, મારામાં જ તેને અનુભવમાં પોતામાં જ અનુભવમાં આવે છે, સ્વસ્વરૂપે જ અનુભવમાં આવે છે, એને અંતરરહિત અનુભવમાં આવે છે એમ કહ્યું, અથવા અભેદપણે અનુભવમાં આવે છે. આનંદ સ્વરૂપ પોતે પોતે અને આનંદ એમાં કાંઈ ભેદ છે એવો ભેદ જોવામાં આવતો નથી, અનુભવવામાં આવતો નથી, એવું સમ્યક દર્શન થતાં એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. અને સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. જોયું વિભાવ પર્યાયનું આવું જ્ઞાન થાય છે કે તે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસે કરીને એકતા થઈ છે, એટલે ભ્રમથી એક પણ માન્યું છે કે હું રાગી થયો, હું દ્વેષી થયો, તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે અને પોતે તદ્દન એનાથી જુદો છે, સર્વથા જુદો છે, એવું ભિન્નપણું છે એમ સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ તેને અનુભવ થાય છે. ક્યાં સુધીની વાત? છ પદ કહીને આખી લાઈન હાંધી લીધી છે, સમ્યક દર્શનથી માંડીને મોક્ષ માર્ગની પૂરેપૂરી લાઈન છે એ આ પ્રકારે છે. એમ પોતાનું ભિન્નપણું ભાસ સ્પષ્ટપણે ભાસે છે, સ્પષ્ટપણે ભાસે છે એટલે પ્રત્યક્ષપણે ભાસે છે. કેવા પ્રત્યક્ષપણે ભાસે છે કે અત્યંત પ્રત્યક્ષપણે ભાસો છે, અપરોક્ષપણે ભાસે છે, જરાય પરોક્ષપણું એમાં રહેતું નથી, તેવો પોતાને અનુભવ થઈ જાય છે. અનુભવ પ્રત્યક્ષથી પોતાને જે પોતાનું સ્વરૂપ છે આનંદ સહિત પોતે છે, અનંત આનંદ સહિત છે એ ભાષે છે. જ્યાં સુધી પોતાનો આનંદ પોતાને પોતામાં ન ભાસે ત્યાં સુધી પોતાના પોતાને પોતાના સ્વરૂપનું આકર્ષણ રહે નહીં. આ આનંદ એક એવો ગુણ છે, મેગ્નેટિક પ્રોપર્ટી કહે છે, પરિણામને ખેંચે છે. પરિણામને આનંદમય બનાવવા માટે આનંદ ગુણ છે એ ખેંચે છે. જ્યાં સુધી પોતાનો આનંદ પોતાને પોતામાં ન દેખાય ત્યાં સુધી બીજેથી આનંદ લેવા માટે ધમપછાડા કર્યા વિના લે નહીં. આ નિયમબદ્ધ વાત છે. અને એ આકુળતા, ધમપછાડા કહો, આકુળતા કયો, એ આકુળતાની અગ્નિ કયો, એ આનંદ ઉત્પન્ન થયા વિના, આ પ્રસમરસ મગ્ન આનંદ છે એ ઉત્પન્ન થયા વિના કોઈ રીતે શાંત થાય એવી પરિસ્થિતિ નથી. એ ભડકો હળગ્યા જ કરવાનો છે. કષાયનો ભડકો, આનંદ લેવા માટે કષાયનો ભડકો, દુઃખનો ભડકો, આનંદની ઉત્પત્તિ થયા વિના કોઈ રીતે શાંત થાય નહીં. એટલે જ્યારે આનંદની ઉત્પત્તિ થાય છે ત્યારે એને અમૃત વર્ષા કહેવામાં આવે છે. જેમ 118 ડિગ્રીના તડકા પીડ્યા હોય પણ વરસાદ થાય, કે વરસાદ થયા પહેલાં તો હવા ફરી જાય છે, ઠંડી હવા થઈ જાય, વરસાદ થાય એટલે પૃથ્વી ઠંડી ગારો કરી નાખે છે. એ જેમ વર્ષા છે એવી આ આનંદની વર્ષા છે એ અનાદિના કષાયના અગ્નિને શાંત કરી નાખે છે. એટલે આનંદપણું સાથે લીધું, જો બધે શુદ્ધપણું લીધું, સંપૂર્ણપણું લીધું, વિનાશીપણું લીધું, ત્યાં કોઈ અત્યંત આનંદપણું અભેદપણે અનુભવમાં આવે છે. એ પ્રત્યક્ષ અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તે ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. પછી જે બહારમાં માથાકૂટ જેને માટે થાય છે એવા સંયોગિક પદાર્થની અંદર એને ઇષ્ટ અનિષ્ટપણું થતું નથી. એટલું જ નહીં, જન્મ જરા મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું જે નિસ્વરૂપ જાણી વેદી અનુભવ કરી તે કૃતાર્થ થાય છે. એટલે એકદમ શાંત થઈ જાય છે. અને જે જે